તારીખ 1/11/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 7
પણ વારંવાર શંકા થયા કરે છે અને આત્મા ઠરતો નથી તો કે જીનોક્તર તે માનો ને તો કે ઠામ ઠામ શંકા પડે છે. ત્રણ ગામના માણસ ચક્રવર્તી આદિના સ્વરૂપ બધું ખોટું લાગે છે. કથાનુયોગની શંકાઓ પોતાને અનુભૂતિ થઈ છે. એનો વિચાર છોડી દેવો તો કે છોડે છૂટતો નથી. શા માટે કે જો તેનું સ્વરૂપ તેના કયા પ્રમાણે ન હોય તો પછી તેમને કેવળ જ્ઞાન જેવું કહ્યું છે તેવું ન હતું એમ સિદ્ધ થાય એમ માનવું ને? તો પછી લોકો સ્વરૂપ કોણ યથાર્થ જાણે છે એમ માનવું. સમાધિમાં નાની વસ્તુ મોટી દેખાય છે તેથી માપમાં વિરોધ આવે છે. સદગુરુનો યોગ બાજતો નથી ને અમને સદગુરુ તરીકે ગણવાનું થાય છે તે કેમ કરવું? અમને બીજા જ્ઞાને ગણ્યા છે અને અમે તો અંદર માં મૂંઝાયેલા છીએ. અમે જે વિષયમાં શંકામાં છીએ તે વિષયમાં બીજાને શું સમજાવવું? કેમ સમજાવી જતું નથી અને વખત વીતો જાય છે. એ કારણથી કંઈક વિશેષ ઉદયથી ત્યાગ પણ થતો નથી. જે બધી સ્થિતિ શંકારૂપ થઈ પડી છે આ કરતાં તો અમારે ઝેર પીને મરવું તે ઉત્તમ છે, સર્વોત્તમ છે. આજે દર્શન કરી છે વૈદ્ય. પછી લોકો પ્રશ્ન કર્યો છે કે દર્શન કરીશું એમ જ વિદાય? તો કે તે યોગ્ય છે પણ અમને લોકોનો પરિચય જ્ઞાની છીએ એવી તેમની માન્યતા સાથે ન પડ્યો હોય તો ખોટું શું હતું? અમને જ્ઞાની માનવા માંડ્યા છે. હજી અમને જ્ઞાન થયું નથી ના તો નવી વિટવણા ઉભી થઈ અમારા માટે. તો પછી પોતે પોતે ઉત્તર આપે છે કે એમ બનવાનું છે. અરે એ દુષ્ટાત્મા ત્યાં બરાબર સંમતિ ન રાખી અને કર્મ બંધ કર્યા તો હવે તું જ તેના ફળ ભોગવ. તું કાં તો ઝેર પી અને કાં તો ઉપાય તત્કાળ કર, કાં તો તરત જ્ઞાની થાય નહીતર ઝેર પી. વર્તમાન પરિશ્રમ કરતા પણ તે ઉદયમાં આવતું નથી. આ બધું લખી લખી નાખ્યું છે જે વિચાર આવ્યો ને બધા લખેલ છે. સરળતા ઘણી દેખાય છે, પોતાની સરળતા ઘણી સરળતા દેખાય છે. પર્યાયમાં તો મિથ્યાત્વ છે ત્યાં સુધી કોઈ શુદ્ધતાનો પ્રશ્ન નથી, સમ્યક શુદ્ધતાનો પ્રશ્ન નથી. સ્વરૂપ તો અનાદિથી શુદ્ધ જ છે અને એ પણ અનાદિથી સ્વરૂપ શુદ્ધતા ચાલી આવે છે પણ એનાથી પોતે અજાણ્યો છે. જેમ ઘરમાં ધન પૂર્વજો એ દાટેલું છે વર્તમાનમાં પોતે લાચારી કરીને ભીખ માગે છે. ઘરમાં અઢળક સંપત્તિ દાટેલી છે પણ પોતાને ખબર નથી તો ટુકડા ટુકડા માટે ભીખ માગે છે. એવું બને છે એવું પણ કોઈ જીવો માટે બને છે કે નિગુણમાંથી નીકળે મનુષ્ય થાય અને મોક્ષમાં જાય. પણ એ તો તથારૂપ પ્રયત્ન કરે તો થાય છે. બરાબર કોઈ જે રીતે પ્રયત્ન થાય છે જે રીતે કાર્ય થાય છે એ કોઈ વિજ્ઞાનમાં ફેર નથી પડ્યો ના. એની સાથે વર્તમાનમાં જ કાર્ય કર્યું. હું બાંધ્યું એટલું કે મનુષ્ય થયો એટલું જ. એ તો આપણે થઈ ચુક્યા છે એટલે કઈ આપણે પણ લેવા જવું નથી. હવે જે લેવા જવું છે એને જે કર્યું એ મનુષ્ય થયા પછી જે કર્યું એટલું જ બાકી છે. અશુદ્ધતાથી દુઃખી થતા થતા કાળ નિર્ગમન કરે છે અને એ તો પ્રત્યક્ષ છે, પોતાની વાત અને બીજા બધું પ્રત્યક્ષ, એમાં પ્રત્યક્ષ દેખાય છે. કારણ ને આપણે અત્યારે શું બીજી આવશ્યકતા છે? ભાઈ ને જરા કેટલો વિચાર આવ્યો કે કારણ જો જડે તો એનો આપણે છેદ કરીએ, પણ કારણ છે નહીં, અને કારણ જડે તો પછી એ કારણ નું કારણ ગોતવાનો પેલો વિચાર આવશે છેદ કરવા જતા, એટલે અને કારણ નું કારણ જડ્યા પછી એનું કારણ નો જ વિચાર આવવાનો છે.
એમ નહીં, એ પર્યાય માં જે કાર્ય થયું, એ પર્યાય માં જે કાર્ય થયું, એ કાર્ય કરવાનું તે વખત પૂરતું જ કાર્ય કારણ આપણે પૂરતું છે. આપણે પૂર્વ કારણ નથી લેવું, આપણે પૂર્વ કારણ નથી વિચારવું. તો તમે કહો છો કે ભાઈ એનું કારણ એનું કારણ એનું કારણ એમાં આગળ આપણે વધવું પડે, પણ તે વખતે જ હું જ આપણે તો કારણ વિચારવું છે.
કારણ કાર્ય મને પણ છે, બીજું કોઈ કારણ નથી.
આજે દુઃખ જોવામાં આવે છે, યુવા શક્તિ થી બુજાય નહીં, માત્ર તમે જે લક્ષણ છે
શરૂઆત તો મોહાશક્તિ થી મૂંઝાઈ ને એમ જ લીધું છે ને, મુમુક્ષુતા ની શરૂઆત મોહાશક્તિ થી મૂંઝાઈ
પાત્રતા નું લક્ષણ છે. મૂંઝવણ થવી જોઈએ, પોતાની સામાન્યપણે મોહાશક્તિના પરિણામમાં જીવને મીઠાશ આવે છે, સંસારી જીવને, અને આ મૂંઝાય છે એટલે એટલી એનામાં તફાવત ઉભો થયો છે અથવા વિલક્ષણતા આવી છે. જીવને ફેર પડી ગયો એ વાતમાં, એટલે એ સારું ચિહ્ન છે. સંતોષ છે વર્તમાન સ્થિતિમાં, એને તો કોઈ રીતે નીકળવાનો વારો નથી. વર્તમાન દશામાં જે સંતોષાયેલો જીવ છે કોઈ પણ કારણ છે, એને અહીંયાથી નીકળવાનો કોઈ પરિસ્થિતિ નથી રહેતી, એ વાત સ્પષ્ટ છે.
બોલાવે છે કે જીવને આનંદ મળતો નથી એટલે મૂંઝાય છે, પણ એવું ન મૂંઝાય કે જેથી મૂળ થઈ જાય, પણ એને બદલે એમ કે એમાં માર્ગ શોધી કાઢે છે. બે પ્રકાર લીધા, એટલે એક શોધી કાઢે છે, એકને મળતો નથી તો એ મૂંઝાયા કરે છે, એટલે મૂળ થઈ જાય છે. તો એ બે માં બે નો તફાવત અહીંયા ક્યાં?
યથાર્થતા ને અયથાર્થતા લેવું છે, કે મૂંઝવણ હોવા છતાં જેની વિચારણામાં યથાર્થતા છે, એટલે એમને એક સુવિચારણા નામનું પદ ગોઠવ્યું છે. જો પ્રત્યે સુવિચારણા તો પ્રત્યે એમની જ જ્ઞાન, કે જે જ્ઞાને ક્ષય મૂળ થઈ પામે પદ નિર્વાણ. તો જો યથાર્થતા હોય છે મુમુક્ષુતામાં, પણ એક ભૂમિકા યથાર્થતા નથી, તો મૂંઝવણમાંથી રસ્તો ધીરજથી કાઢે છે. ત્યાં ધીરજ શબ્દ લીધો છે, કે મૂંઝવણ ઉતાવળા ન થવું, પણ ધીરજથી રસ્તો કાઢે છે, અને નહીતર મૂંઝવણમાં ઉતાવળા થઈને ખોટે રસ્તે વ્યા જાય છે. એવું કહે યથાર્થતા હોય, એક મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા આવવી એ એક આવશ્યક પરિસ્થિતિ છે. એ યથાર્થતાનો જ વિકાસ પામીને સમ્ય જ્ઞાન દશામાં કર્યું. વિચારણાની યથાર્થતા વૃત્તિગત થઈને સમ્ય જ્ઞાન દશા પર આવે છે, પણ એના કારણ રૂપે, પૂર્વ પર્યાય રૂપે મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થ વિચારણા હોવી જોઈએ. મુમુક્ષુ પણ કેટલીક ભૂલો કરે છે, કોઈ કાંઈ ભૂલ કરે છે, કોઈ કાંઈ ભૂલ કરે છે, કોઈ કાંઈ ભૂલ કરે છે. એનું એક જ કારણ છે કે વિચારણામાં યથાર્થતા નથી. જો શું વિચારણામાં યથાર્થતા હોય તો જેમ નાની ભૂલ ન કરે, મુમુક્ષુ પણ ભૂલ ન કરે. આ એક મહત્વનો વિષય છે મુમુક્ષુ માટે સમજવો. અહીંયા એ પ્રશ્ન થવા યોગ્ય છે કે એ યથાર્થતા કેવી રીતે આવે, અથવા એ યથાર્થતા છે ને પોતે યથાર્થતામાં છે ને અયથાર્થતામાં નથી, એ કેમ પોતાને નક્કી થાય? આટલો પ્રશ્ન અહીંયા આવો સંભવિત છે. તો એના માટે બહુ જ સંક્ષિપ્તમાં બહુ ટૂંકો વિષય, બહુ સારો વિષય એ છે કે જે જીવને એકમાત્ર આત્મહિતનું જ લક્ષ્ય છે અને આત્મહિતના લક્ષ્ય જ જે કાંઈ કરવું છે તે કરવું છે ને નથી કરવું તે નથી કરવું. વિધિ નિષેધમાં કેન્દ્ર સ્થાન એક આત્મલક્ષ્ય છે. એવો જીવ ભૂલતો નથી. અને એવા એવા જીવને કોઈ પણ સમસ્યા સામે આવે તો એનો એ યથાર્થ વિચાર કરીને ભૂલ ન થાય એવી રીતે કરે. આ એક આ વિષયનું કેન્દ્ર સ્થાન છે અને એને સુવિચારણા કહી શકીએ કે જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે તો આત્મજ્ઞાન પ્રગટે અને એ આત્મજ્ઞાન નિર્માણ કરવું મોક્ષ એનું કારણ નિર્માણ કરવું આવે છે.
બે મહાત્મા નું કૃપાલ દેવ આ બાબતમાં એક જ લાઈન માં છે. બધા પણ લખ્યું જીવનીમાં જેમ આપણે લખ્યો અધે છૂટી જાય છૂટી જાય કૃપાલ દેવ પણ અત્યારે જે આપણા છે જેમાં હાથ છે તો એમ કેમ બધા જ્ઞાની આ પ્રકારથી ગુજરે છે.
એ વગર અનાદિ રૂઢ થયેલા દર્શનોની ગાંઠ ગળતી નથી. શરીરમાં પણ એક ગ્રંથિનો રોગ થાય છે, ગાંઠો નીકળે છે અને ગાંઠને ગાળવી પડે છે. ગાંઠને જે કાપવાની પદ્ધતિ છે એ બરાબર નથી, તરત બીજી નીકળે છે. શું ગાંઠને ગાળવી જોઈએ. એમ દર્શનોની જે ગાંઠ છે એ દર્શન પરિસર વગર ગળતી નથી. વર્તમાન જે દર્શનોની જે મિથ્યા પ્રસંગની સ્થિતિ છે એ અસહ્ય થઈ જાય છે. કેવી? અસહ્ય થઈ જાય છે. જ્ઞાનીઓ ત્યાં સુધી લખે છે કે એને એ વખતે એવો અનુભવ થાય છે કે હું જીવી નહીં શકું, આ સ્થિતિમાં જીવવું મારા માટે શક્ય નથી, હું નહીં જીવી શકું. જે પાણી ન મળે તો માણસ એમ કહી શકે કે હું નહીં જીવી શકું, પાણી મને મળશે તો જ જીવીશ, નહીં તો નહીં જીવન ચાલે, એવી પરિસ્થિતિમાં આવી જાય છે. પછી દર્શનોની ગાંઠ ગળી જાય છે. નહીં તો દર્શનોની ગાંઠ ગળતી નથી. તીવ્ર મન દર્શનો થયા કરે છે પણ ગાંઠ ગળતી નથી. જ્યાં સુધી દર્શનોની ગાંઠ ન મળે ત્યાં સુધી કોઈ રીતે ભવભ્રમણનો અંત આવવાની પરિસ્થિતિ એ રૂપ જે સમ્યક દર્શન સંમત કરે છે. સાતમી નારકીની તમતમ પ્રભા નામની પૃથ્વીની વેદના સંમત છે પણ દર્શન મોહની સંમત નથી. એટલે દર્શન હું નિવૃત્ત થતો હોય તો હું કોઈ પણ વેદનામાંથી પસાર થવા તૈયાર છું. દર્શન નું મહાત્મા મારે નથી, એટલી તૈયારી આવે છે. એને દર્શન હું રહેવાની જગ્યા નથી. એટલે વાત તો એ છે કે પોતાને પૂરી તાકાતથી કામ કરવું છે એવો નિર્ધાર તો કરવો જ જોઈએ કે મારી પૂરી શક્તિથી ભાવનો છેડો લાવી દેવો છે, તમારે મારી પૂરી શક્તિથી કામ કરી લેવું છે અને આ ભાવમાં જ કરી લેવું છે. ભરૂ ભાવ ભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં ભાવને વ્યતીત થવા દેવો યોગ્ય નથી. નાના બાળક ની જેમ રડતા હતા, હાથ તો ઘસે રડતા રડતા ને જોર થી રાગ કાઢીને રડે એવી રીતે વેદના માંથી પસાર થયા છે. વર્તમાન સ્થિતિ કોઈ હિસાબે મંજૂર નથી, કોઈ ભોગે મંજૂર નથી, એમ પછી એમાંથી બહાર નીકળાય છે. નહીં તો શું થાય છે કે જીવને ઠીક છે, જે સ્થિતિ ચાલુ છે એમાં ઠીક પણ જે આવે છે એને ત્યાંથી ઉઠવા ન જોઈએ, પુરુષાર્થ શબ્દનો જે ઉપડવો જોઈએ ઉપડે નહીં, અને એમાં મજાનો ખ્યાલ ગયો છે. એટલે શું કે તમારા વ્યવહાર ની અંદર કેટલો ખ્યાલ છૂટી જાય તો લોકો એમ કે આવા ગાંડો લાગે છે. ભલે કે પોતે પોતાના ધ્યેયની પાછળ ધૂનમાં આવીને પાછળ પડી જાય. વેપારી ગમે એ પ્રવૃત્તિ કરે તો લક્ષ શું હોય છે? નુકસાન ન જાય, નફો થવો જાય. પ્રવૃત્તિ તો સારો ગ્રહ આવે તો 5,000 ખર્ચી નાખે એક કલાક, છોકરા તો ન ખર્ચે એક નો એક હોય તો ખોરાક સારો ખર્ચી ના. લક્ષ શું છે? ખર્ચવાનું લક્ષ છે. લક્ષ ચીજી દેવી છે, પ્રવૃત્તિની વિદવિધતા સાથે સંબંધ નથી. લક્ષ એટલી જાગૃતિ આવી છે. ખાવા માટે ખાવું નથી, દેહ માટે ખાવું નથી, દેહ માટે ખાવું નથી, આત્મા માટે.
માનવું કેવી રીતે? પણ આત્મા માટે ખાવું છે એમ કહો તમે, એટલે માનવું કેવી રીતે? ભાઈ તમે કહો કે ભાઈ આત્મા માટે ખાવું છે, પણ એમ કહી એમ માની
એમાં શું છે? એટલું જ ખાવું છે, દેહની પુષ્ટિ થાય એટલું નથી ખાવું, પણ આત્માના પરિણામ ન બગડે અને આત્મકાર્ય કરવામાં હું ચલાવી શકું એટલું જ ખાવું છે. એટલે આત્મા માટે ખાવું છે એનો અર્થ શું થઈ ગયો કે કોઈ વૃદ્ધિ થવાનો પ્રશ્ન નથી ત્યાં પછી ખાવાનો. મારે ખાલી જો ન ખાવ અને એક એક પરિસ્થિતિ પરિણામ બગડે તો એ પરિસ્થિતિ નહીં પહોંચવા પૂરતું. મારી વર્તમાન પરિસ્થિતિ જોઈને જે ખાવું છું એ આત્મા માટે ખાવ છે. એટલે નહીતર તો શું છે કે હઠના પરિણામમાં થાય, અને હઠના પરિણામ થાય તો એ આત્માને અહિતના પરિણામ થાય. તો અહિત નથી કરવું ને હિત કરવું છે, નથી ખાવું તો પણ હિત કરવું છે, ખાવું છે તો રહેવું છે તો આત્મા માટે. એ એ બોલ છે. તો કેટલા માટે રહેવું છે કે આ જીવિકાનો પ્રકાર અનિવાર્ય છે રહેવાનો, નહીં તો કા તો તમારે દીનતા કરવી પડે, લાચારી કરવી પડે, તો એ પરિણામમાં અહિત થઈ ગયું પાછું આત્માનું. દીનતા કરો તો અહિત થાય, અને આ બાજુ તમે આત્મહિત છોડીને કમાવાની પ્રવૃત્તિ કરો તો પણ અહિત થાય. ત્યારે સંતુલન જાળવવું રહ્યું, એક એક જગ્યાએ એડજસ્ટમેન્ટ તો કરવું પડે. માટે રડવું છે તો આત્મા, મારો આત્મા તો પોસા એટલું જ મારે મતલબ છે, આથી બધાને મારે રડવાનું કોઈ મતલબ નથી. ભૂમિકામાંથી પણ આત્માર્થીને ગ્રહણ કરવા યોગ્ય ઘણી વાતો નીકળે છે. ચોવીસમા વર્ષે સમ્યક દર્શન છે, પણ એ પહેલા તો સમ્યક દર્શન નતું. એ લખાણ છે ને આ ગ્રંથમાં, હા એ લખાણ પણ કામનું છે. એમનું મુમુક્ષુ જીવન પણ એક આદર્શ છે કે જે મુમુક્ષુનું જીવન જીવતા એમને જ્ઞાન દશા પ્રાપ્ત કરે છે. એ કેવી રીતે જીવ્યા છે એ પણ ઊંડી વિચારણા માગે એવો વિષય છે. ગુરુદેવે બેનશ્રીના વચનામૃત માટે એમ કેમ કહ્યું કે અમે બીજા કોઈ ગ્રંથ માટે નથી કહ્યું અને આ ગ્રંથ માટે કહીએ છીએ? તો બીજા કોઈ ગ્રંથમાં સમય સાર નથી આવી જતો, તો એ ગ્રંથ માટે કેમ કહ્યું કે મુમુક્ષુને યોગ્ય ઘણી બહુ કિંમતી વાતો એમને નિરૂપણ કરી છે આવી છે. એમના જયારે વાંચન થતું હશે ત્યારે મુમુક્ષુને યોગ્ય વિશેષ વાતો પ્રકાશતા હશે, કે જેને લઈને પુસ્તકમાં પણ એ વિષય વધારે આવ્યો. તો ગુરુદેવને એટલો બધો મુમુક્ષુની ઉપર કરુણાથી એ ભાવ આવ્યો છે, એ કઈ પોતાને માટે નથી બોલ્યા, મુમુક્ષુ માટે એ બોલ્યા છે. બહુ ઉપયોગી ચીજ છે ભૂમિકાનો વિષય છે, એ બહુ મહત્વનો છે મુમુક્ષુ માટે. પોતાને ઇન્સ્ટન્ટ પ્રયોજનનો વિષય છે.
આત્મસિદ્ધિ માટે ગુરુદેવશ્રીના વચનો છે કે બધાના ઘરે શાસ્ત્રમાં પ્રવચનમાં એવી રીતે આવે છે વાત કે ઘરે ઘરે આનો પ્રચાર થવો જોઈએ.
પ્રચાર થવો જોઈએ 392 નંબરના પેજ ઉપર આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પ્રવચન આખો પેજ શ્રીમદજીને પ્રશંસાના બહુ પ્રશંસા કરે છે. ત્યાં સુધી કર્યું છે કે અત્યારે સમયસર આપણા હાથમાં છે એ ઉપકાર શ્રીમદ રાજ છે. એમણે પ્રભાવ સમયસર પ્રકાશિત કર્યું, ગુરુદેવના પોતાના હાથમાં આવ્યું, અને ગુરુદેવના હાથમાં આવ્યું એટલે આપણા બધાના હાથમાં આવ્યું. માટે અત્યારે બધા ઘરે ઘરે બધાના હાથમાં સમયસર છે એનું કારણ શ્રીમદ રાજ છે, ઉપકાર છે. ઉપકાર વસ્તાન વચનો આવ્યા છે, ઘણી પ્રશંસા કરે છે. આવો પુરુષ જોયો નથી, છેલ્લા ઘણા વર્ષોમાં આવો કોઈ પુરુષ જોયો નથી.
અનંત ને સીમા માં લાવી શકાય ખરું? અનંત ને સીમા માં લાવી શકાય
તો એ અનંત ને સમજ્યો નથી. અનંત શબ્દ નો અર્થ નથી સમજ્યો, ભાવ તો નથી સમજ્યો પણ અર્થ નથી.
ત્રિપુરદેવ પણ ગુજરાતી અનુવાદ ની ભલામણ કરી છે, ટૂંકો
જેને કિંમત કરવી જોઈએ એને ન થાય, ન કરવી જોઈએ એને થાય. વિપરીતતા વધે, વિવેક શક્તિ ઘટે ત્યારે વિપરીતતા બળવાન થઈ જાય, વધી જાય. સત્સંગ ની અંદર વિપર્યાસ ઘટવા લાગે, વિવેક શક્તિ બળવાન થાય. ભેદ થી કેટલા શબ્દ હતા?
દ્રવ્ય પર્યાય નું કરતા છે, વસ્તુ થાય પર્યાય પર્યાય નું કરતા છે.
ખરેખર તો પર્યાય પર્યાય નો કરતા છે, દ્રવ્યગુણ વિના જ પર્યાય પર્યાય નો કરતા છે.
હા,
બે સત છે પણ એ બંને છે. હા છે ને, બે સત છે. ઘણી વાર તો પ્રવચન જ એવી રીતે શરૂ કરતા, દો સત હે ત્યાંથી શરૂઆત કરતા. વસ્તુ પણ એક, પણ એમાં બંને ની સત્તા સ્વતંત્ર છે. બંને સત છે, નહીતર તો શું થાય કે જો બંને થી ને એક સત હોય તો પર્યાય નો અભાવ થતા દ્રવ્ય નો અભાવ થઈ જાય. યોગ્યતા રૂપરીય છે એટલા પૂરતી વાત છે, પણ પર્યાયત્વ પણ વ્યય છે.
પર્યાયત્વ
પણ વ્યય છે.
સત્તુ ત્રિકાળ આ હેતુ હોય છે, નિરપેક્ષ હોય છે, સ્વતંત્ર હોય છે.
હા, એ તો પર્યાય પણ અહેતુક જ છે. નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, અહેતુક છે, બધું પર્યાય લાગુ પડે છે. અગુરુ લઘુત્વ કે પર્યાય, પર હંમેશા શુદ્ધિ હોતી હૈ, હંમેશા ઓગુણ કે પર્યાય શુદ્ધિ પરિણમતી હૈ, પરમાણુ મેં ભી ઓર જીવ મેં ભી, સંસાર મેં ભી મોક્ષ અવસ્થા મેં.
સંસારી જીવ કો ભી મિથ્યા દે રહે, સંસારી અવસ્થા મેં શુદ્ધ રૂપ પંડમન કરે, સંસારી અવસ્થા મેં શુદ્ધ રૂપ પંડમન કરે.
સંસાર અવસ્થા મેં જીવના કેટલાક મુખ્ય ગુણોને છોડીને અનંતા ગુણો શુદ્ધ પરિણમે છે. કેટલા?
અનંત.
જે અશુદ્ધ પરિણમે છે તો આંગળીના વિઢગના એટલા જ છે, જેની આપણે ગણતરી કરી શકીએ. બાકી અનંતા ગુણો તો શુદ્ધ જ પરિણમે છે સંસાર અવસ્થામાં. એટલે પણ આજે અશુદ્ધ પરિણમે છે એ મુખ્ય ગુણો હોવાથી, અને એમાં પણ દુઃખ થતું હોવાથી અશુદ્ધતામાં, આ એક તકલીફ છે. અને એ તકલીફ મટાવવા મિટાવવા માટે બધો પ્રયત્ન થાય છે, દુઃખ ન જોઈએ જીવ એમ છે.
શ્રી ગુરુ ના મુખે થી ભેજ શ્રવણ કરવા યોગ્ય છે.
શું શ્રવણ કરવા?
ભેજ,
બે વાત શ્રવણ કરવા યોગ્ય છે.
એક આત્મકજ્ઞા, બીજું આત્મ સ્વરૂપ.
પ્રયોજન તો બે ચીજ છે અથવા સાથે છે. શ્રી ગુરુ ના મુખે થી ગમે એટલી વાત આવતી હોય, શાસ્ત્ર માં ગમે એટલી વાત આવતી હોય, પણ બે જ વાત ધ્યાન દેવા જેવી છે, શ્રવણ કરવા જેવી છે, એટલે લક્ષમાં લેવા. એક પોતાનું સ્વરૂપ, એક પોતાનું આત્મકલ્યાણ કેમ થાય તે. બસ,
બીજું બધું જાણવાનું વિશે,
બાકી બધો પ્રયોજનભૂત વિષય નથી. જાણવાનું હોવા છે અપ્રયોજન. પછી કલ્યાણ અને અકલ્યાણ બંને પ્રયોજન આવી જાય છે, પણ બસ પ્રયોજન તો અહીં પૂરું થઈ જાય છે. આથી વધારાની વાત ની કોઈ બસ નિષ્પક્ષ છે. પોતાને
કોઈ એવા પ્રશ્ન ઉઠતા હોય તો પણ
શાંત કરવા,
શાંત કરવા.
કેમ કે એને મહત્વ આપવા છે, અપ્રયોજનભૂત પ્રશ્નો અથવા વિષયને મહત્વ આપવાથી પરિસ્થિતિ એ થશે કે પ્રયોજનભૂત વિષય લક્ષમાં નહીં રહે, સામે આવશે તો એ તો ધ્યાન નહીં જાય. આ એક ક્ષતિ ઊભી થશે જ્ઞાનની અંદર, એટલા માટે એ છોડી દેવું. ભગવાન ની વાણીમાં બધો વિષય છે, દ્રવ્ય નો વિષય આવ્યો, ભગવાન ની વાણીમાં બધું આવ્યું. એનું એમ એવું છે કે વાણી સાંભળતા અન્ય મત પણ ઉપજ્યો, અન્ય મતો પણ શરૂ થયા ને, તો એની સામે વસ્તુનું સ્વરૂપ તો આવવું જોઈએ ને.
મતલબ ઘણો વિષય મતાર્થ ને સામે છે,
પદાર્થની સામે ઘણો વિષય છે, વિશાળ વિષય છે પદાર્થની સામે. પરમાર્થ ના પડખે જાય છે. અને અન્ય મતો જે રીતે વસ્તુ વ્યવસ્થા સ્થાપે છે એની સામે મતાર્થ ની સામે પણ એ જ વિષય છે. એમ બે રીતે કામમાં આવે છે. જેમ કે દરેક દ્રષ્ટિ નો વિષય છે એ એકદમ અધ્યાત્મ નો વિષય છે. એમાંથી સાંખ્ય જેવો વિષય ઉભો થઈ જાય છે. ઉદાહરણ પર્યાય ને ના પર એક જે અવયવ છે એને છોડી દે છે તો સંતુલન નથી રહેતું. મતાર્થમાં પણ જાય છે અને પરમાર્થમાં પણ જાય છે. જૈન જૈન જ અજૈન થઈ જાય છે.
સંતુલન બિગડવાથી અજૈન થઈ જાય. થઈ જાય
એટલે કેવળ જ્ઞાન પર્યાય છે. બીજો દ્રષ્ટિ એ વ્યવહારની નો વિષય છે અને વ્યવહારને જૂઠો પણ કહ્યો છે. કેવળ જ્ઞાન જૂઠ છે. જૂઠો કયો છે એ અધ્યાત્મ દ્રષ્ટિએ કયો છે. પછી કોઈ કેવળ જ્ઞાન ને ઉડાડવા બેસે એને સંતુલન ગુમાવ્યું છે. વિષય કેમ કે કેવળ જ્ઞાન પણ પોતે એક અધ્યાત્મ પર્યાય છે. આત્માશ્રય ઉત્પન્ન થયેલો પર્યાય છે. અનુભવ પ્રકાશ નો એક પ્રશ્ન કર્યો છે. કેવળ જ્ઞાન છે લોકાલોક ને જાણે છે એ ઉપચાર થી જાણે છે તો ખરેખર નથી જાણતી એમ લેવું ને કે તો કે જેના ઉપચારમાં પણ લોકાલોક ભાષે છે તેના અનુપચારમાં શું લેવું એવો તર્ક આપ્યો દીપસિંહજી.
આત્મા ના આશ્રય પૂર્વક છે એટલે
અધ્યાત્મ નો મર્યાદા એવી રીતે છે. આત્મા ના આશ્રય થાય તે અધ્યાત્મ અધ્યય નો અર્થ જ આધાર છે. અધ્યય વત્તા આય તે અધ્યા અને આત્મા, આત્માના આધારે આવે તે અધ્યાત્મ એમ છે. વ્યુત્પત્તિ અર્થ જેવો છે. આધારભૂત તત્વ આત્મા હોવાથી તે પણ અધ્યાત્મ તત્વ છે અને એના આશ્રય થતા પરિણામે પણ અધ્યાત્મ માને છે. બસ અહીંયા અધ્યાત્મ સમાપ્ત થાય છે, પછી બાકીનો વિષય આગમમાં જાય છે.
સ્વભાવનું
મૂલ્ય કેટલું કરવું? બોલવામાં સંકોચ થાય તો લખી ને લેતા અમારા આગ્રામાં ગ્વાલિયરમાં એ પદ્ધતિ રાખી હતી. બેનો પણ લખી નાખી દેતા એટલે પછી કઈ પૂરું થયા પછી કોઈ કોઈ બેનો ચર્ચા કરતા હતા. પછી પ્રશ્ન આવે એટલે ખ્યાલ આવી જાય કે જાહેરમાં તો શું છે કે ઘણા ભાઈઓ બેઠા હોય એટલે સંકોચ બી થાય ચર્ચા કરતા.
સવા બે કલાક ચર્ચા ચાલતી હતી દિવસભરમાં. એમાં દરરોજ પેન્ડિંગ લઈ જતા પ્રશ્ન, એટલા પ્રશ્ન કોઈ દિવસ નથી રહ્યો જ્યાં પ્રશ્ન પૂરા થઈ ગયા.
અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એ સ્વપ્રકાશક પુરુષ છે. આ બાળ ગોપાલ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં નિરંતર સદાય આવી જ રહ્યો છે એવા શબ્દ જે 17-18 ગાથામાં આચાર્ય મહારાજ ના છે એ સ્વપ્રકાશક અંધારામાં ચીજ પડી છે એટલે નથી દેખાતી, પણ એટલે ચીજ નો અભાવ છે એમ તો ન જ કહેવાય ને, અસ્તિત્વ નથી એમ તો ન જ કહેવાય ને.
જાણવા
કરતા અનુભવ નું મહત્વ વધારે છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સદાય અનુભવમાં આવી રહ્યો છે એમ શબ્દ વાપર્યો છે. જ્ઞાન શબ્દ નો પ્રયોગ જ નથી કર્યો, જાણવાનો પ્રયોગ નથી કર્યો. જાણવું ને જ્ઞાન બે શબ્દ નો પ્રયોગ નથી કર્યો આચાર્ય દેવે, અનુભવ શબ્દ ને અનુભૂતિ શબ્દ નો પ્રયોગ કર્યો છે.
આનંદ કેમ નથી
ના, એટલે લક્ષ નથી એટલે આનંદ નથી. જે શુદ્ધોપયોગમાં અનુભવ આવે છે એ પ્રકારનો અનુભવ નથી, એ પ્રકારે અનુભવ નથી. પણ જ્ઞાનમાં જ્ઞાન વેદન નો કઈ અભાવ નથી થયો, પણ પોતાનું લક્ષ્ય નથી એટલે ખબર નથી પડતી. વિભાગ નિરંતર છે, ધારાવાહી છે, નહી તો જ્ઞાન પોતાના સ્વરૂપ નો ત્યાગ કરી દે.
એને ધર્મ નો જવાબ થઈ જશે, એને ધર્મ નો જવાબ થઈ જશે.
ઉપયોગ આ બાજુ છે,
અનુભવ
તો વેદન છે એટલે કહેવાય.
શક્તિ રૂપે નહીં પણ વ્યક્ત
વ્યક્ત. મૃત્યુ થાય છે એના ઘરમાં 13મા ના દિવસે મીઠાઈ બને છે, 12મા ના દિવસે, 13મા ના દિવસે. તો એ વખતે દુઃખનું વેદન ચાલુ જાય છે મીઠાઈ ખાતી વખતે. લક્ષ છૂટી ગયું હોય તો પણ એ વેદન તો ચાલુ જ રહે એવું છે. વેદનભૂત અસર છે, જે દુઃખની પરિણતિ છે એ વેદનભૂત અસર છે, જાતી નથી. વાત કરતા કરતા થોડું હસી પણ જાય, એવી વાત નીકળીને થોડું હસી પણ જાય તો એનો હસતા મોટાનો કોઈ ફોટો પાડી લે, પછી એમ કોઈ જો આ તારીખે તો એ હસતા હતા. કેવી રીતે નક્કી કરશો અને દુઃખ ને કેવી રીતે નક્કી કરશો? ચહેરો તો હસતો છે ક્ષણભર માટે, દુઃખ ચાલુ રહીએ અને આમ પણ થાય ઉપયોગ આ બધું જરાક થાય તો બીજું એક વિશેષ વિચારવા યોગ્ય વાત છે, આ છે કે શ્રી ગુરુ જે કઈ વિષય કહે છે તે વિષય આપણને માન્ય થાય એવો નથી લાગતો. દાખલા તરીકે આજ એક વાત છે કે આબાલ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સદાય અનુભવમાં આવી રહ્યો છે, વેદ જ્ઞાનના અભાવને લીધે અથવા તો સ્વરૂપના લક્ષના અભાવને લીધે એને ખબર નથી પડતી. પણ જે પ્રતિપાદન કર્યું એ પ્રતિપાદનને સંમત કરવું અને એ વાત આપણને સમજણથી સંમત ન થતી હોય તો જિજ્ઞાસા મારે એવું, પણ અસંમત ન કરવી આપણી મર્યાદા શું છે એને અસંમત ન કરવું, એ પ્રતિપાદનને સંમત કરવું. ત્યારે એક તર્ક એમાં આવે કે ખોટું ખોટું અસંમત કરવું ખરેખર તો બેસતું નથી, ન બેસતું હોય તો કેવી રીતે સંમત કરવું, ન બેસતું હોય તો નથી બેસવું, એમ કે એમ રાખવું, એમ ન રાખવું, આ એક આત્મહિત માટેનો વિષય સમજવા જેવો છે. કે કોઈ વાત એવી આવે ખરી કે જે આપણને ન બેસે, અને ન બેસે એનું કારણ આપણા જ પૂર્વ સંસ્કાર છે, કે આપણે એવા વિરોધી સંસ્કાર પહેલા આપણા આત્મા ઉપર ફિટ કરી દીધા છે, કે એને લઈને આપણને એ વાત સીધી નથી બેસતી. એટલે એટલું આપણું આપણો પૂર્વ અપરાધ સ્વીકારીને, શું એમાં પણ આપણો અપરાધ સ્વીકારીને, આપણો માર્ગ સ્વીકારીને આપણે એમ વિચારવું યોગ્ય છે કે મને બેસતું નથી એમાં મારી મારો દોષ છે, વર્તમાન પણ મારો દોષ છે અને ભૂતકાળમાં પણ મારો દોષ છે. મારે જિજ્ઞાસાથે આ વાતને બેસાડવાનો પ્રયત્ન કરવો, એ મારો વર્તમાન મુમુક્ષુ ધર્મ છે. આ મર્યાદામાં રહીને જો વિચારવામાં આવે તો સ્વચ્છંદ ન થાય, નહીતર સ્વચ્છંદ થઈ જશે. સ્વચ્છંદ બહુ મોટો દોષ છે અને એ મુમુક્ષુની ભૂમિકામાં ઉપજવાનો અવકાશ છે.
પરીક્ષક બુદ્ધિના નામ,
હમ,
પરીક્ષક બુદ્ધિના નામ,
હમ,
આજે સ્વચ્છંદ ઉભો થાય છે તો પરીક્ષક બુદ્ધિ, એટલે અમે પરીક્ષા કરીએ ને અમને સમજાય તો જ અમે માનીએ, તો ન માનીએ.
પરીક્ષા કરવાનો આદેશ છે, પરીક્ષા કરવાનો નિષેધ નથી મોક્ષોને, પરંતુ મધ્યસ્થ રહીને જજમેન્ટ આપીને નહીં, એ પરીક્ષા નથી, એ સ્વચ્છંદ છે. પરીક્ષાની અંદર શું છે કે હું પરીક્ષા કરનાર મધ્યસ્થ રહેવો જોઈએ. શું મધ્યસ્થનો અર્થ એ છે કે પૂર્વગ્રહ રહિત એને મધ્યસ્થ કહે છે. એટલે પરીક્ષાની કક્ષામાં આવવું એ સામાન્ય વાત નથી, બહુ અસામાન્ય વાત છે. કેટલી મધ્યસ્થતા કેળવાય તો પરીક્ષા બુદ્ધિ યથાર્થ હોય, નહીતર સ્વચ્છંદ હોય, આની ભેદરેખા બહુ પાતળી છે. તો છે વિચારવા જેવો વિષય અવશ્ય છે કે જે મુમુક્ષુ જીવ કેવળ આત્મકલ્યાણ અર્થે વિચારવા માંગતો હોય અને એ દ્રષ્ટિકોણ એપ્લાય કરતો હોય એને પરીક્ષા કરવાનો અધિકાર છે. કે હું પરીક્ષા કરવા જતા આ જે કહે છે એ વાત મારા આત્મકલ્યાણને લાગુ પડે છે, કેવી રીતે લાગુ પડે છે, કલ્યાણ થાય કે અકલ્યાણ થાય, એવું આત્મકલ્યાણનું ધ્યેય જેને નિશ્ચિત થઈ ગયું હોય એ જ મધ્યસ્થ રીતે પરીક્ષા કરી શકે. જેને પોતાના જીવનનું આત્મકલ્યાણ ધ્યેય છે એવું જીવનનું ધ્યેય ન હોય એ પરીક્ષા કરવાનો અધિકારી નથી, એવી પરિસ્થિતિ છે. એટલે પરીક્ષા કરવામાં યોગ્યતાનો વિષય બહુ મહત્વનો ભાગ ભજવે છે. અયોગ્યતાવાન પ્રશ્ન પરીક્ષા નથી કરી શકતો, યોગ્યતાવાન જીવ જ પરીક્ષા કરી શકે છે, આ પરીક્ષા કરનારની પૂર્વ શરત છે. ગમે તે જીવ નથી પરીક્ષા કરી શકતો, બુદ્ધિ વાળો છે માટે પરીક્ષા કરી શકે એવી વાત નથી, યોગ્યતા વાળો પરીક્ષા કરી શકશે, કેમ કે એ મધ્યસ્થ રહી શકશે. એટલે પરીક્ષા કરવામાં જોખમ છે કે સ્વચ્છંદ નથી થતો.
બીજો પ્રશ્ન ઉભો થાય છે, પરીક્ષા કોની કરવી, વ્યક્તિની કે વ્યક્તિના વચનની?
એ તો વચન અને વ્યક્તિમાં બહુ પછી ફરક નથી.
પહેલા મતલબ જેના જેની વચનની પરીક્ષા કરવી છે તો એના કરતા પહેલા વ્યક્તિની પરીક્ષા કરવી જોઈએ કે એના વચનની પરીક્ષા કરવી?
વ્યક્તિને જ કરાય, પછી વચન પુરુષ પ્રમાણે વચન પ્રમાણ છે. જો તમે શ્રી ગુરુને પરીક્ષા કરીને માન્ય કર્યા પરીક્ષા કર્યા વગર માન્ય કરતા નહીં, અને એના માટે યોગ્યતા તૈયાર કરજો. યોગ્યતામાં આવીને જો પરીક્ષા કરીને માન્ય કર્યા હોય તો એના દરેક વચનને પ્રમાણ કરો, પુરુષ પ્રમાણે, વચન પ્રમાણે. હવે કોઈ વાર બુદ્ધિ દોષને, મતિ દોષને લીધે કોઈ વચન સીધું બેસતું ન હોય, એવું જ આવ્યું વચન કોઈ કે સીધું નથી બેસતું, તો એને જિજ્ઞાસામાં આવી જવું છે. જ્ઞાનીને જ્ઞાની તરીકે માન્ય કર્યા કે પ્રમાણ કર્યા પછી તો તોડવાનો અધિકાર મુમુક્ષુ નો નથી.
એનાથી આ સિદ્ધ થાય છે કે જેની આપણે મતલબ જેની કોઈ ભૂલો એવી રીતે કઈ બી હોતી દેખાતી હોય અને મતલબ આ વ્યક્તિને પ્રમાણ કર્યા જ નથી, પરીક્ષા કરી જ નથી,
પરીક્ષા કરી નથી, માન્ય પણ કર્યા નથી, બે રમ દર્શન હું કેસે ટળે. નાની નું એક નિષ્ઠા ભક્તિ કેસે કરે, નાની ની એક નિષ્ઠા ભક્તિ માં એ વાત છે કે એ પોતાના પરમ કલ્યાણ નું પરમ નિમિત્ત છે. જ્ઞાની છે એ આ કાળમાં તો પરમેશ્વર ના સ્થાને છે, જેમ પરમેશ્વર પરમ નિમિત્ત છે એમ જ્ઞાની આ કાળમાં તો પરમ નિમિત્ત છે પરમ કલ્યાણ માટે. બસ જો એટલું મૂલ્યાંકન આવે પરમેશ્વર બુદ્ધિએ જ્ઞાની પ્રત્યે ભાવ આવે તો એક નિષ્ઠા રહેવાની છે, પછી બીજી નિષ્ઠા નથી થવાની. અને એ દર્શન મુઓને મંદ કરવાનો, અનુભાગ તોડવાનો સુગમમાં સુગમ ઉપાય છે. દર્શનમુઓના અનુભાગ ઘટવાના અનેક ઉપાયોમાં સુગમમાં સુગમ કોઈ ઉપાય હોય તો આ છે. અને એટલા માટે શ્રીમદજીએ એ વાતને વધારે વિકસાવી છે પોતાના પત્રોમાં. એનું કારણ એ છે કે મોક્ષ માટે બહુ બહુ સુગમ ઉપાય આ છે. જેમ કોઈ દર્દી અંડર સ્ટ્રીક્ટ મેડિકલ સુપરવિઝન હોય તો એને બચવાના ચાન્સ ઘણા છે, અને જ્યારે ગંભીર રોગ હોય ત્યારે કરોડપતિ માણસ હોય તો પણ હોસ્પિટલાઇઝ કરવો પડે, નહીતર ઘરે ડાક્ટરને બોલાવી શકે, નર્સને રાખી શકે અને બધા સાધનો પણ વસાવી શકાય, તો પણ એને હોસ્પિટલાઇઝ કરવાનું કારણ એ છે કે એ અંડર સ્ટ્રીક્ટ મેડિકલ સુપરવિઝન રહે. તો ભવરોગ છે એ કઈ ગંભીર રોગ નથી, મિથ્યાત્મનો રોગ છે એ કોઈ ક્રોનિક ડિઝીઝ નથી, અનાદિનો છે એ તો ક્રોનિક. તો પછી એના માટે જ્ઞાનીનો કડક સુપરવિઝન રહે એ તો ઈચ્છનીય છે કે નહીં? કોઈ પણ દર્દી ડાક્ટર પાસે જવાનો વિચાર નહીં કરતા તે દર્દ ઉપરનું પુસ્તક વાંચીને રોગ મટાડવાનો પ્રયત્ન કરે અને એમાં પણ ગંભીર રોગ થયા પછી એવો ઉપાય વિચારે તો એને શું સમજવું? મૂર્ખતા સમજવી છે, બીજું કઈ ન સમજાય.
પરીક્ષા કરવા સાહેબ સત્પુરુષ કી પરીક્ષા કરના ભી કઠિન કામ કેસે કરેગે સત્પુરુષ
કઠિન કામ જરૂર છે
કેતા મેં સત્પુરુષ
કઠિન કામ જરૂર છે પણ ન થઈ શકે એવું નથી એક વાત અને એમને એમ જો અનુસરે તો અસત્પુરુષને પણ સત્પુરુષ માનીને અનુસરી લેશે અને એ કોઈ નાની સોની ભૂલ નથી સત્પુરુષને અસત્પુરુષ માનવા એ જેમ મોટી ભૂલ છે એમ અસત્પુરુષને સત્પુરુષ માનવા એ પણ મોટી જ ભૂલ છે અથવા ભાઈ સરખી ભૂલ છે એમ
પરીક્ષાનું મેજરમેન્ટ શું
મોટી ભૂલ નું સ્પષ્ટીકરણ તો કરો મોટી ભૂલ એટલે
કોઈ દૂસરો સત્પુરુષ માન રહા હૈ કોઈ ઉનકો માન રહા હૈ તો સત્પુરુષ કી પરીક્ષા કૈસે કરે કે યે સત્પુરુષ ઉસકી વાણી સે કરે યા ઉનકે ભાઈ વાતાવરણ કે જીવન સે કરે કૈસે મારે સત્પુરુષ
બાહ્ય જીવન છે તો પરીક્ષા
નહીં થાય ઠીક વાણી અનુભૂતિ તો દેખી નહીં જાય
વાણી થી અનુભૂતિ દેખાય છે વાણી ભાવને વ્યક્ત કરે છે અથવા ભાવને વ્યક્ત થવાનું સાધન કોઈ વધારેમાં વધારે સારું સાધન હોય તો વાણી છે બીજા સાધન તો મુખાકૃતિની ચેષ્ટા છે અને નેત્રો છે જેમ કે કોઈ માણસ આપણને પ્રેમ દ્રષ્ટિથી જોવે છે તો એના નેત્રો જુદા હોય છે કોઈ દ્વેષ દ્રષ્ટિથી જોવે છે તો એના નેત્રો પણ જુદા હોય છે કોઈ ક્રોધ કરે છે તો એની મુખાકૃતિ જુદી હોય છે કોઈ સ્નેહ કરે છે તો એની મુખાકૃતિ જુદી હોય છે એ તો આ અધ્યાત્મના વિષયમાં એ વિષય થોડો વધારે સૂક્ષ્મ છે પણ સ્થૂળ વિષય હોય તો વાણીનો છે વાણીથી ભાવની અભિવ્યક્તિ થાય છે એટલે વાણીથી જ્ઞાની અજ્ઞાની પરખી શકાય છે પણ પરખવા માટે યોગ્યતા હોય તો પરખી શકાય છે દરેક જીવ નથી પરખી શકતા અથવા તો ઉત્કૃષ્ટ મુમુક્ષુ પરખી શકે છે મધ્યમ કોટિના અને જઘન્ય કોટિના મુમુક્ષુઓ નથી ઓળખી શકતા આ એની બહુ સ્પષ્ટ મર્યાદા છે એટલા માટે જો જ્ઞાનીને ઓળખવા આવે તો ઉત્કૃષ્ટ કોટિની મુમુક્ષુતામાં પોતાને પ્રવેશ કર્યા વિના બીજો કોઈ ઉપાય આ વિષયમાં બીજો કોઈ ઉપાય નથી ગમે ત્યારે પણ અનંત કાળમાં અનંતવાર જ્ઞાની મળ્યા અનંતવાર ભાવલિંગી સંતો મળ્યા નિર્ગ્રંથ ગુરુઓ અને અનંતવાર તીર્થંકરને સમવસરણ મળ્યા એક વાર પણ કોઈની ઓળખાણ નથી થઈ એક જ વાર જો ઓળખાણ થઈ હોય તો અત્યારે અહીંયા આ સ્થિતિ ન હોય આ વાત ભૂતકાળના ઇતિહાસને બહુ સાફ છે એટલા માટે આપણું વજન ત્યાં જવું જોઈએ કે જ્ઞાનીને ઓળખવાની આપણી ક્ષમતા અને યોગ્યતા કેવી રીતે તૈયાર થાય એના પર આપણું વજન જવું જોઈએ એટલે ઉપાદાન બાજુ આપણું ધ્યાન વધારે જવું જોઈએ જ્ઞાનીને ઓળખવા કરતા પછી તો જેમ સાયકલ ચલાવનારને પોતાને આત્મવિશ્વાસ હોય છે કે હું ગમે તેટલી ગરદી હશે તો પણ સાયકલ ચલાવીશ બજારમાં ગાડી ચલાવનારને પણ સેલ્ફ કોન્ફિડન્સ હોય છે કે હિન્દુસ્તાનમાં ગમે ત્યાં રહેવું હશે તો હું ગાડી ચલાવીશ આત્મવિશ્વાસ હોય તો સ્ટિયરિંગ ઉપર બેસે ને આત્મવિશ્વાસ હોય ના બેસી શકે હું એ એક્સિડન્ટ જ કરે ગાડી આવડતી હોય તો એટલે શું એમ આમાં પણ એક આત્મવિશ્વાસ આવે છે મુમુક્ષુની ભૂમિકામાં કે જ્ઞાની હશે તો મારી નજર બહાર કોઈ નહીં જાય એક આત્મવિશ્વાસ આવી જાય છે એટલે ક્ષમતાની યોગ્યતા આવે એનો છુટકો થઈ ગયો સમજી લેવો ઓળખી લે છે, અવશ્ય ઓળખી લે છે. આ વાત 254 નંબર ના પત્ર માં શ્રીમતી એ કહી છે, મોક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે છે.
એક ન ઓળખે બધાને ઓળખી જાય. એક સત્પુરુષને જે ઓળખવાની તાકાત આવી જાય તો બધા સત્પુરુષને ઓળખી લે.
એક એટલે કોઈ પણ છે ને, એક હીરાને ઓળખે એ બીજા હીરાને ઓળખે, કેવી રીતે બનવાનું? જાતે એક છે.
આપણે જે નુકસાનની વાત કરી, મોટું નુકસાન છે એમ, સત્પુરુષ હોય અને સત્પુરુષ નહીં માનવા, સત્પુરુષ મતલબ નહીં હોય અને સત્પુરુષ માનવા, શું મોટું નુકસાન છે?
સત્પુરુષ માનવા ઘરથી હતે, સત્પુરુષ ના અનાદર માં, દેવગુરુ શાસ્ત્ર ના અનાદર થી શું બાકી રહ્યું?
બહુ મોટી વાત આવી.
પુરુષી વાણી માં નિસંગતા હોતી હે, વિરોધાભાસ ભી હોતા, કોઈ કેસે વાણી મેં કેસે ઉસકે દેખેગે ક્યા સ્થિતિ વાણી છે, યા ઉસકી કોઈ
અપૂર્વતા આવે છે. અપૂર્વ વાણી પરમ સત, પછી આશય ભેદ હોય છે, પુરુષાર્થ પ્રેરક હોય છે. લક્ષણો તો ઘણા છે, 679 નંબર નો પત્ર છે, લક્ષણો ઘણા છે, પણ આશય ભેદ છે એ વાત ઘણી ગંભીર છે, ઊંડી છે.
આપણે એમ બોલ્યા છો, આશય ભેદ પૂર્વા પર અભ્યુત્પન્ન આત્માર્થ ઉપદેશક અપૂર્વ વાણી અનુભવ
સહિત પણ હોવા
જપ્તી
અનુભવ ની અભિવ્યક્તિ અનુભવ સહિત પણ હોવાથી અનુભવ વ્યક્ત થાય છે. રાષ્ટ્રભેદ નો વિષય આમ તો ઘણો ભૂત છે, પણ કોઈ પણ વાતમાં અથવા ગમે તેટલો વિસ્તાર હોય વાણીનો, તો પણ એ બધાનું કેન્દ્ર સ્થાન પરમાર્થ છે, અથવા એક આત્મકલ્યાણને કેન્દ્ર સ્થાનમાં રાખીને જ બધી વાત આવતી હોય છે. અને જેની નજર આત્મ પોતાના આત્મકલ્યાણ ઉપર હોય છે એને એ આશય સમજાય છે, બીજાને ઉપર થઈ જાય છે.
ગુજરાતનો કોણ વર્ડ જેવું થયું, જે આશયને આશયને પકડવાની જો એનામાં શક્તિ હોય તો સામા કેનાર ના આશ્રય અથવા વલણ કઈ બાજુનું છે એ પકડી શકે, અને એ પકડતા એને સામી વ્યક્તિની શક્તિ પણ ઉઠાઈ જાય.
બરાબર,
પછી એને આત્મકલ્યાણ કોઈ વિતરાગ થાક્યો,
બસ પરમાર્થ નો વિષય છે. સામાન્ય રીતે આત્મ સ્વરૂપ નું સત્શાસ્ત્રોમાં જે પ્રતિપાદન છે કે આત્મા આવો છે, એવું પ્રતિપાદન કરવું ધારણાથી પણ શક્ય છે અને સહેલું છે, પણ એ આત્મ સ્વરૂપને કેવી રીતે પહોંચવું કઈ વિધિએ પહોંચો, કઈ વિધિએ એની પ્રાપ્તિ થાય, અનુભવ થાય, એ વિધિનો વિષય ધારણાનો વિષય નથી કરી શકતો. ગમે તેટલો બુદ્ધિમાન માણસ ધારણા કરનાર હોય તો પણ એ વિષય ધારણાનો એટલા માટે નથી બની શકતો કે એને એ ગ્રહણ જ થતો નથી, માટે એની ધારણા નથી થતી. નાની ને માનીમાં વિધિનો વિષય આવે છે, કેમ કે જ્ઞાની એ વિધિ સંપન્ન છે, માટે એ વિધિ વ્યક્ત થાય છે. અને એ વિધિ ગ્રહણ કોણ કરી શકે અને કોણ ધારણ કરી શકે એ યોગ્યતાનો વિષય છે, સોક્ષમનો વિષય નથી. એટલા માટે ગમે તેવી ધારણા કરનાર હોય તો એની ધારણામાં વિધિનો વિષય ના આવે. અને અહીંથી પરખાઈ જાય કે નથી, વિધિ નથી આવતી, માટે અનુભવ નથી. અધ્યાત્મ તત્વ એવું આત્મા, એની વાત આવે છે પણ એની વિધિ નથી આવતી, માટે વિધિથી અજાણ છે, માટે અનુભવથી અજાણ છે. એ વિષય બાર અંગમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોઈ વિષય હોય તો વિધિ વિષય છે. મારે અંગનો સૌથી સૂક્ષ્મ વિષય આ છે.
વિધિની જે અભિવ્યક્તિ કહીએ એ જે એના ઉપરથી જ એનું આશય નું ગ્રહણ ભણવું, અને
એ જ પરમાર્થ છે.
પરમાર્થ છે,
એ જ પરમાર્થ છે ખરેખર. અને સૂક્ષ્મ છે, હાઈલી ટેકનિકલ છે. છતાં યોગ્યતા વાળા માટે સુધર છે.
વિધિ સમજવા માટે પોતાના પરિણામને ભેળવવા પડતા છે.
વિધિ સમજવા માટે એક તો જાણે વિધિ વિશે એક અપૂર્વ જિજ્ઞાસા હોવી જોઈએ અને એની ખોજ હોવી જોઈએ, અંતર ખોજ હોવી જોઈએ. બસ અંતર ખોજ વાળાને સામે વિધિનો વિષય આવે તો લાઈટ થવાનું જગ્યા છે. અંતરમાં એ રીતે શ્રવણ કરે તો સામે જો જ્ઞાની પુરુષ હોય તો એને બીજી પકડાય અને જ્ઞાનીની પ્રતીતિ પણ આવે, એક ઘરે બે કામ થઈ જાય, બસ એનો છુપકો થઈ ગયો. શ્રીમદજી ત્યાં સુધી લખે કે નિર્વાણ પદ, એનું ફળ નિર્વાણ પદ છે. જ્ઞાનીની જ્ઞાની પણે ઓળખાણ થઈને પ્રતીતિ થવી, એનું ફળ નિર્વાણ પદ છે. એવા શબ્દો
પણ
એમાં તો એમના પ્રત્યે કેટલું બહુમાન હોવું જોઈએ, કેવી રીતનું હોવું જોઈએ, હોય છે એને કેવો પ્રકાર હોય છે, એ વાત લીધી છે. જેને જ્ઞાનીને ઓળખ્યા છે એ જ્ઞાનીને કેવી રીતે, કઈ દ્રષ્ટિએ જોવે છે, કેવા બહુમાનથી જોવે છે, એનો ચિતાર આપ્યો છે. અને એટલું ભાવવાઈ કલમ ચલાવી છે 172 માં કે પત્રને અંતે એમ લખે છે કે આત્મો કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદ ના પ્રભા. શું કહે એ પત્રમાં? એ એક જ પત્ર એવો છે કે જેને અંતે એમણે આવો શબ્દ પ્રયોગ કર્યો છે, આટલું કહેવા માટે જીવવા ઈચ્છા માટે અહીંયા છે ને ગ્રંથ આપણી પાસે, એમના શબ્દ લઈ આગું પાછું કઈ ન થાય, ભાવ ખ્યાલમાં હોય પણ શબ્દ શબ્દ તો યાદ ન થાય. સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર, એટલે રાયચંદની વંદના પુત્ર છે લલ્લુજી ઉપર. સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મૂર્તિ શ્રી લલ્લુજી, લલ્લુજીને વિશેષણ આવું વાપર્યું છે કે તમે સતના જિજ્ઞાસુ છો, તમારી મતિ માર્ગાનુસારી થઈ છે સાધુના વેશમાં. અને સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર, આટલા શબ્દો વાપર્યા છે. સત્પુરુષના વિષયમાં મેં જે કલમ ચલાવી છે એ ઉપલબ્ધ સાહિત્યમાં ક્યાંય મળતું નથી. એ આ ગ્રંથની વિશિષ્ટતા છે.
તો એમ આવ્યું કે સત્પુરુષને ઓળખવા માટે સત્પુરુષનું તમે કોઈ સ્ટાન્ડર્ડમાં બતાવ્યું, પણ યોગ્યતા એટલે કે ઓળખનારનું તમે સ્ટાન્ડર્ડ બતાવ્યું, સત્પુરુષનું કોઈ સ્ટાન્ડર્ડમાં બતાવ્યું, પણ એમ ન બતાવતા ઓળખનારની ક્ષમતા.
કેમ કે એને બાહ્યચિહ્ન કોઈ છે નહીં, સ્ટાન્ડર્ડ છે એની અંતરંગ પરિણતિ. પણ અંતરંગ પરિણતિ સુધી પહોંચ કોની થાય કે યોગ્યતા તેની થાય. સ્ટાન્ડર્ડ છે જરૂર, બહારના ઉપયોગમાં તો જેવું અજ્ઞાની છે એવું જ્ઞાની ઉપયોગ છે, ખાવું પીવું જોવું ચાલવું બસવું રડવું કે કોઈ પણ પૂર્વ કર્મના ઉદય, અજ્ઞાન ભાવે બાંધેલા કર્મના ઉદયમાં આવેલા જ્ઞાની છે. જ્ઞાની કોણ છે કે જેને અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ છે એનો ઉદય વર્તે છે, એ જ્ઞાને છે. આ તો પરિસ્થિતિ છે, એટલે ગમે તેવો ઉદય હોય એનો કોઈ નિયમ નથી, કારણ કે અજ્ઞાનમાં તો ગમે તેવું કર્મ થઈ ગયું હોય ને ગમે તેવાનું ફળ આવી જાય, એટલે એને તો ઉદયને તો કોઈ નિયમ રહ્યો નહીં. નારકીમાં હોય, તિરંચમાં હોય, મનુષ્યમાં હોય, રાજા પણ હોય ને રંગ પણ હોય, વિદ્વાન હોય ને અવિદ્વાન પણ હોય, ગમે તે હોય એને તો કઈ પ્રશ્ન ન રહ્યો, પણ એની અંતરંગ પરિણતિનો નિયમ છે. અંતરંગ પરિણતિની પહોંચ યોગ્યતા વગર આવે, અને બાહ્ય દ્રષ્ટિમાં તો બાહ્ય ઉપયોગ ને બાહ્ય પ્રવૃત્તિ દેખાવાની છે, બીજું કઈ
દેખાવાનું.
સમ્યક દ્રષ્ટિ ને જ સત્પુરુષ કહી શકાય, મિથ્યા દ્રષ્ટિ ને સત્પુરુષ ન કહેવાય. સમ્યક દ્રષ્ટિ ને જ સત્પુરુષ,
સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ.
સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ તો એથી સૂક્ષ્મ વિષય છે, ક્યાંથી પકડવાના હતા? અને એનો 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 પીરિયડ પાછો બહુ ઓછો છે.
પહેચાન તો સમ્યક દ્રષ્ટિ મુશ્કેલ, મનોરાજથી બહુ જલ્દી પહેચાન જાય, પંચમ સ્થાનની પહેચાન જલ્દી જાય, ચોથમ સ્થાનવાળી પહેચાન પડે.
એક દફે બી ન તો પંચમ ગુણ સ્થાન વાળે કો પીછા ના હે, ન તો મુનિરાજ કો પીછા ના હે, ન તો તીર્થંકર કેવડી કો પીછા ના હે. પહેચાના કિસી કો નહીં હે, પહેચાન હોને આસાન હે, લેકિન પહેચાના નહીં વો બાત જરૂર હૈ, બસ તો બાત તો વો કે વો રહેગી. પર અભી કે કાલ મેં તો કોઈ હૈ નહીં, ન કેવલી હૈ ન મની હૈ, અબ બાત રહેગી શાયદ સત્પુરુષ કે. તો સત્પુરુષ કે વિષય કઠિન હોને પર ભી અવેલેબિલિટી હૈ. નિગ્રંથ મુનિ ઓર કેવલી કે પહેચાન આસાન હે, લેકિન ઇસકી અવેલેબિલિટી નહીં હૈ, તો મિલતે નહીં. તો ઇતની તો સુવિધા હૈ કે મિલતે તો હૈ, અબ બાત રહી અપની જિમ્મેવારી કી.
वो तो कहते हैं हम सही सत्पुरुष में सही गुनी है, वो तो अपने आप को सही कहते हैं बिल्कुल।
इससे क्या मतलब
है?
कोई अपने को पित्तल का ऑर्नामेंट है वो दे देंगे तो ले लेंगे सब, किसी के कहने से क्या मतलब?